આશીષ લઈ સાહેબની કર્મસુખ પ્રાપ્ત છે એનું સર્વોચ્ચ જ્ઞાન અધિકાર છે. ગાથા 387 88 ને 89 દૈહિક ટીકા આત્મા પોતાના જ્ઞાનાનંદ સ્વભાવને જોઈને એવા જ્ઞાનમય આત્માને જોઈને એ જ્ઞાનથી અમે આ ભાવો પર્યાયમાં પ્રગટ થાય છે. રાજાજી એ જ્ઞાનનો ભાવ છે, એમાં જ્ઞાનની જાતિનો ભાવ છે. ચૈતન્યની જાતથી રાગની જાત જુદી છે, છતાં પણ અનાદિકાળથી એની નજર રાગ ઉપર છે, જ્ઞાનમય આત્મા ઉપર નજર આવતી નથી. એટલે જે રાગ જ્ઞાનમાં જણાય તે સમયે જ્ઞાનને નહીં પકડતા, જ્ઞાનની સ્વચ્છતામાં જે રાગ અધિભાસ થાય છે, ધરકે છે, એમાં પોતા પ્રાણી માન્યતા કરે છે. જ્ઞાનથી અન્ય અનેરા ભાવમાં એટલે રાગાદિમાં આ હું છું, હું રાગી છું, હું ક્રોધી છું, હું દુઃખી છું, એનું નામ અજ્ઞાન ચેતના છે. એ અજ્ઞાન ચેતના જે છે એના બે પેટા ભેદ કર્મ ચેતના અને કર્મ પર ચેતના છે. ખરેખર રાગ તો સ્વયંત્ર તેના સ્વકાળે થાય છે. જ્ઞાન પણ આત્માને જાણતા રાગને જાણે છે એવો જ્ઞાનનો સકાળ છે. જ્ઞેયનો સકાળ અને જ્ઞાનનો સકાળ એનો સમય એક છે. જે સમયે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે સમયે અનાદિકાળથી પર્યાયમાં રાગ પણ ઉત્પન્ન થાય છે. એ રાગ જ્ઞાનમાં જણાતા હું રાગી છું એમ રાગમાં આત્મબુદ્ધિ કરે છે. તેથી આનો હું કરનાર છું એ એક મુખ્ય બુદ્ધિનું પણ થાય છે. હું જાણનાર છું રાગનો, એને બદલે હું રાગનો કરનાર છું એ મિથ્યા બુદ્ધિનું પણ કરે છે. ખરેખર રાગનો ઉત્પાદક આત્મા નથી, રાગ જીવકૃત નથી, એમ રાગ કર્મકૃત પણ નથી. રાગ પર્યાયકૃત છે, એ રાગ સ્વયં ઉત્પન્ન થાય છે. રાગનું કરવું એ આત્માના સ્વભાવમાં નથી, રાગનું કરવું એ આત્મા માટે અશક્ય છે. આત્મા રાગને કરે છે એ વાત એને સાંભળી છે અને આગમમાં પણ અજ્ઞાન સિદ્ધ કરવું હોય ત્યારે કથન પણ આવે, પણ ત્યારે અજ્ઞાનને ટાળવું હોય અત્યારે હવે અજ્ઞાનને ટાળવાનો ભાગ છે. અજ્ઞાન ઉત્પન્ન તો થઈ રહ્યું છે, થઈ રહ્યું છે અનાદિકાળથી, અને એને જે દ્રઢ કરે કે આત્મા રાખને કરે તો એને કાંઈ નવું કર્યું નહીં, એને આ ભાવમાં કઈ નવું કરવાનું છે. એટલા માટે આ મનુષ્ય ભાવ ભર્યો છે. રાગને હું કરું છું એવી વિપરીત માન્યતા અનાદિ કાળથી ચાલુ છે, એને કર્મચેતના કહેવાય. પરંતુ રાગ જાગીને જુએ, સ્વભાવના પક્ષથી જુએ, તો રાગને કરવાની શક્તિ આત્મામાં નથી. રાગને કરે એવી કોઈ શક્તિ આત્મામાં નથી. રાગને અને આત્માને જાણે એવી શક્તિ તો છે, પણ કરવાની શક્તિનો ત્રિકાળ અભાવ છે. રાગ તો થાય છે, થાય છે ત્યારે તેનો કરતા નથી. એ વિતરાગ પરમાત્માને કહ્યું છે. રાગ તો થાય, જ્ઞાનીને પણ અસ્થિરતાનો રાગ તો થાય. પંચમ સ્થાન વાળા સાચા શ્રાવકને પણ રાગ તો ઉત્પન્ન થાય. સાચા મુનિરાજ અને પાંચ મહાવ્રતનો રાગ તો પ્રગટ થાય, પણ એ રાગ છે એ કર્મકૃત છે, જીવકૃત છે કે પર્યાયકૃત છે, એમ ત્રણ પ્રશ્ન સામે રાખવા અને પછી નિર્ણય કરવો કે રાગને આત્મા કરે તો નિત્ય કરતા પણ એનો દોષ આવી જાય, અને જો કર્મકૃત હોય તો એ જડ કરતા અને રાગ એનું કર્મ થાય તો એનું ફળ કર્મે ભોગવવું પડે. માટે કર્મથી પણ કર્મ એનો કરતા નથી. દ્રવ્ય કર્મ, જળ કર્મ રાગનો કરતા નથી. એ તો નિમિત્ત માત્ર છે, પણ કરતા નથી. અહીંયા કરતાની વાત ચાલે છે. પોતે પ્રશ્ન કરવો જોઈએ અંદરમાં કે રાગ થાય છે એ વાત હકીકત છે, પણ રાગને કરે છે કોણ? જીવ કરે છે, કર્મ કરે છે, એ પર્યાયકૃત છે, સ્વયંકૃત, સ્વયં પર્યાય. આચાર્ય ભગવાન પરમાત્મા છે કે સ્વયંકૃત છે. ભગવાન આત્મા કોઈ શક્તિ નથી, કોઈ એવો ગુણ નથી કે રાગને ઉત્પન્ન કરે. રાગનું કર્મ અશક્ય છે, પણ રાગ પર્યાયમાં થાય છે. પર્યાયનો કરતા પર્યાય છે એ જ્ઞાનમાં જણાતા જ્ઞેય અને જ્ઞાનનું ભેદ જ્ઞાન નહીં હોવાને કારણે રાગ એ જ્ઞેય છે, એ જણાય છે, પણ એનો કરનાર નથી આત્મા. જ્ઞાનમાં રાગ જણાય કરો, પણ જ્ઞાન રાગને કરે, રચના કરે એ જ્ઞાનમાં શક્તિ નથી. જાણે ભલે પણ કરે નહીં. થકામણનાથી કાળથી સ્વભાવને ભૂલીને હું જાણનાર છું એને ચૂકી જાય છે, અને રાગ જણાતા હું રાગનો કરતા છું એમ મિથ્યા માન્યતા કરે છે. એને ભગવાન કર્મચેતના કહે છે. અજ્ઞાન ચેતનાના બે ભેદ, કરવું ને ભોગવવું. રાગને હું કરું છું એનું નામ છે કર્મચેતના, એ અજ્ઞાનમય કર્મચેતના છે. હવે બીજો કોણ છે? કર્મ ફળ ચેતના. કર્મનું ફળ દુઃખ, યાગ કર્મનું ફળ દુઃખ, સાતાવેદની અસાતાવેદની મોટી કયો કર્મનું ફળ દુઃખ છે? દ્રવ્ય કર્મનું ફળ દુઃખ નથી, ભાવ કર્મનું ફળ દુઃખ છે. રાગાદી જે સમયે પ્રગટ થાય છે તે જ સમયે આકુળતા વેદાઈ જાય છે. આકુળતા એટલે દુઃખ, એમ વિતરાગ ભાવમાં સુખ વેદાય, એમ રાગમાં દુઃખ વેદાય છે. રાગનું ફળ દુઃખ છે, જળ કર્મનું ફળ દુઃખ નથી. જળ કર્મ તો નિમિત્ત માત્ર છે, પણ ઉપાદાન કરતા તો એ ક્ષણિક અશુદ્ધ ઉપાદાન પર્યાય, એના સટકાર કેમાં છે? કરતા કર્મ કર્મ સુધાન ઉપાદાન નથી કરતું. ભગવાન આત્મા તો નિષ્ક્રિય છે, એ રાગમાં જતો નથી, તદરૂપો ન હોવાથી એ રૂપે થતો નથી, તેથી તે રાગાદીનો કરતા હોતો નથી. કરતા માને છે આખું જગત, આખું જગત કરતા માને છે, એનું નામ તો અજ્ઞાન છે. અજ્ઞાનીને શું માથે કઈ શીગડા ઉપાય છે? અભિપ્રાયમાં એમાંના અધિકારથી ઘૂંટાણું છે કે રાગદેશને હું કરું છું અને ફળદુઃખને હું ભોગવું છું, રાગને જાણું છું અને દુઃખને ફળને જાણું છું. એ નીકળી ગયો અનંતકાળથી. રાગનો જાણનાર છું, રાગનું ફળ દુઃખ એનો જાણનાર છું, એ ખસી જાય છે જ્ઞાનથી, બુદ્ધિ જ્ઞાનથી ખસેલી છે અને અજ્ઞાનમય થઈ ગઈ છે અજ્ઞાન ચેતના. તેથી રાગ સ્વયંકૃત છે, આત્મકૃત નથી. જો આત્મા રાગને કરે એક સમય માત્ર, આત્માનો સ્વભાવ હોય રાગને કરવાનો, તો નિત્ય રાગને પીડા કરે અને દુઃખને ભોગવા કરે, તો કોઈ પણ જીવને સમ્યક દર્શન પણ ન થાય, તો પરમાત્મા કૃષ્ણ તો ક્યાંથી પ્રગટ થાય? એવું એક સરળ લાગુ કરેલું છે. આત્મા આત્મજ્ઞાન સ્વયં જ્ઞાન જ્ઞાનાતન કરો કેમ પર ભાવશ્યક કરતા આત્મા મોહ એમ કહેવાય. આત્મા જ્ઞાનમય છે, તેથી જ્ઞાન સિવાય બીજું કાંઈ ન કરે, શું કરે કાંઈ ન કરે, છતાં પણ મોહી પ્રાણી અનાદિકાળથી જ્ઞાન સ્વભાવને ભૂલીને, જાનન ક્રિયાને ચૂકીને આ રાગાદીની ક્રિયા હું કરું છું એમ શ્રદ્ધાનો દોષ નવો સમયે સમય ઉત્પન્ન કરે છે. છેલ્લા સમય સુધી દોષ ભલે હોય, પણ એના પછી જો હું જ્ઞાન છું ને રાગી તો પર્યાય છે હું નહીં, અથવા રાગી પુદ્ગલ છે હું નહીં એમ જો સ્વભાવની શરમ થાય તો બીજા સમયે એને કર્તાપણાની ભ્રાંતિ નીકળી જાય ને રાગ રહી જાય. અજ્ઞાન અવસ્થામાં કર્તાનું કર્મ રાગ બનતું હતું, એ ભેદ જ્ઞાન થતા અહીંયા જ્ઞાન પ્રગટ થતા રાગ છે એ જ્ઞાનનું ભેદ બની જાય છે. કર્તાનું કર્મ બને છે ત્યાં સુધી અજ્ઞાન છે, જ્ઞાનનું ભેદ થાય છે ત્યારે સર્વે જ્ઞાન પ્રગટ થઈ છે. રાગ રહી જશે, રાગથી વિવાદો નથી, વિવાદો હોય તો એની મમતા છોડવા જેવી છે. રાગની મમતા પેઢી છૂટે છે, રાગ ક્રમે ક્રમે પાછળથી છૂટે છે. રાગનો અભાવ થતા વાર લાગશે, પણ મોહનો અભાવ એક સમયમાં થાય. જે અનંત સંસારનું કારણ મમત ભાવ, એનો ક્ષય થતા એક સમય લાગે છે ફક્ત. આમ જ્યાં બહિર્મુખ કશા છે એને અંતર્મુખ કરીને ક્યારે જાણનાર મને તો જણાય છે, મારા આત્મામાં જ્ઞાન થાય છે, મારા આત્મામાં રાગ થતો નથી. રાગ બહારમાં થાય છે, અંદરમાં જ્ઞાન થાય છે. અંદરમાં જ્ઞાન થાય છે અને જ્ઞાનની બહાર રાગ થાય છે, એ રાગ તો જ્ઞાનનું નહીં છે, એ કર્તાનું કર્મ નથી. તો કર્મ ચેતના ચળવીને જ્ઞાન ચેતના પ્રગટ થાય. આ એક મિથ્યા માન્યતા અનંતકાળથી કરી રાખી છે અને શાસ્ત્રમાં પણ અજ્ઞાન ચિત કરવા માટે આવે કે આત્મા સ્વભાવને ભૂલીને રાગને કરે છે અને દુઃખને ભોગવે છે. એ વાત આવશે ખરી, પણ એ વાત આવી છે એ તો તારા અજ્ઞાનનું જ્ઞાન કરાયું, એ રાખવા માટે નથી, એનો છેદ કરવા માટે છે. ડાક્ટર પાસે જાય, રોગનું નિદાન કરે કે તમને આ ટીબીનો રોગ છે, તો ડાક્ટરે એનું નિદાન કર્યું કે ટીબી છે તો રાખવા માટે છે, એ દવા દ્વારા ક્ષય કરવા માટે છે. એમ જ્ઞાની કહે છે કે સ્વભાવને ભૂલીને તારી દશામાં રાગ થાય છે અને હું એનો કરતા છું એ વિખ્યાત અવસ્થા છે. તારું નિદાન મેં કર્યું. નિદાન શા માટે કર્યું છે? એ વિખ્યાત ટાળવા માટે કે રાખવા માટે? આ વાત સર્વજ્ઞ પરમાત્માના ઘરની વાત છે. આ કોઈ વ્યક્તિની વાત નથી, વસ્તુની આ સ્થિતિ છે. જેને પોતાનું રીત કરી લેવું હોય એને જ્ઞાન ભિન ને રાગ ભિન એવા ભેદ જ્ઞાનના સાધેની સ્થિતિ નહીં થાય. રાગને હું કરું છું ને હું ભોગવું છું તે અજ્ઞાન ચેતના છે. નિદાન કર્યું તારું રોગનું. રોગ ટાળવા માટે છે કે રોગ રાખવા માટે છે? રોગ તો નિદાન કરીને ટાળવા માટે. ભલે ડાક્ટર સાહેબ તમને ઠીક લાગે વૈદરાજ, તમે ઠીક લાગી દવા આપો, પણ મારા ટીબીનો નાશ થઈ જાય એ માટે આજે ભગવાન અજ્ઞાનીનું નિદાન કરે છે. કે જ્ઞાનથી અન્ય ભાવોમાં એમ જાણવું કે આ હું છું એ અજ્ઞાન ચેતના છે અને રાગાદીને હું કરું છું એ કર્મ ચેતના છે અને એના ફળને હું જ ભોગવું છું એ કર્મ ફળ ચેતના છે. કર્મ ફળ ચેતના. કર્મ એટલે ભાવ કર્મ, જડ નહીં. જળ જળ માર્યું, આ ચેતન ચેતન માર્યું અને વિભાવ વિભાવ માર્યો. સ્વભાવ ભિન, વિભાવ ભિન અને કર્મ નિમિત્ત પણ ભિન, ત્રણેય ભિન ભિન છે. કોઈ કોઈનું કરતા નથી. એ વાત કહીને તે સમજ કે કર્મ ફળ ચેતના છે. આને હું ભોગવું છું, દુઃખને હું ભોગવું છું. દુઃખને હું ભોગવું છું ત્યાં સુધી દુઃખ આવ્યા કરશે. દુઃખ ન જોતું હોય તો દુઃખનો હું ભોગતા નથી. હું તો જાણનાર છું. પછી તો દુઃખને જાણવાનું બંધ કરી અને જ્ઞાનાનંદ પરમાત્માને જાણે છે ત્યારે એ વિખ્યાત અને અનંતાનું મંદિરનું ફળ દુઃખ એની નિવૃત્તિ થાય છે. જેટલી વિતરાગતા પ્રગટ થાય છે એટલો અતિન્દ્રિય આનંદ પણ એને આવે છે. અનાત્મ આનંદનો સ્વાદ આવે સમય પ્રસંગના કાળમાં. એ ત્યારે એને સંસારનું અંત થઈ જાય. પછી થોડો રાગ લઈએ એ કરતાનું કર્મ નથી, જ્ઞાનનું જ્ઞેય થાય છે. જ્ઞાનમાં જે ગુનાય જણાય છે એમ રાગ પણ એમાં જણાય છે. તો જાણેલો પ્રયોજમાન છે, રાગને કરેલો પ્રયોજમાન ન કહેવા. રાગ કરવા યોગ્ય નથી, જાણવા યોગ છે એ પણ કહેવા. આત્મા જાણવા યોગ છે નિશ્ચય. રાગને જાણ્યા કરે તો પણ એનું એક બધુભાઈ કરીને રાજપુરના પટેલ આવ્યા હતા અગાઉ. હવે તો પેપાસ કરવા આવ્યા હતા. ભાઈને ઘેરે ચર્ચા થઈ કે ભાઈ આત્મા રાગને કરતો નથી તો વાત પાકી થઈ ગઈ છે. હવે રાગ ને હું જાણું છું એટલું છે કે એ ખોટું છે. કહ્યું રાગને જાણવું કસાઈના દર્શન તમારે કરવા છે વાર ઉઠીને, કે આત્માને જાણવું છે. આ તો કે પાણીમાં ડાંગ મારતું હતું. પાણીમાં ડાંગ એટલે લાઠી મારે તો પાણી બે જુદા ભાગ ન પડે. મારી મોટી ભૂલ થઈ ગઈ. મેળો ઠેકડા મારા ઉછાળો ચાર નથી ઉઠે ઉડરે. આ ભાઈને ઘેરે બનેલો બનાવ. આ સાક્ષી છે દુદાભાઈ હતા ગણ્યા હતા. પણ પાછી હોનાર એવી છે ને પર્યાયની ચિત્ર ચેતા. પર્યાયમાં ફેરફાર થાય ક્ષાય ન થાય ત્યાં સુધી બધા ફેરફારો થઈ જાય તો ભલે થાય. એનો આત્મા કરનાર નથી, સમ્યક દર્શનનો ઉત્પાદક નથી, સમ્યક દર્શનનો ત્યાગ કરનારો નથી. વિદ્યાર્થીનો ત્યાગ કરવા કરનાર આત્મા નથી. એ સમ્યક દર્શન ઉત્પન્ન કરે છે પણ આત્માની થવાયો થાય એને જાણે માત્ર કરે ભરે નહીં. તો સમ્યક દર્શનનો કરતા કહેશો તો પૂર્વ પર્યાયમાં વિદ્યાર્થો હતું તો પૂર્વ પ્રિયના વિદ્યાર્થીઓનો કરતા થઈ જશે. કરતાપણું સ્વભાવમાં નથી, જ્ઞાતાપણું ગુરુ છે, કરતાપણું જરીય નથી. કરે કર્મ સો હિ કરતારા જાણે સો જાણનારા, જાણે સો કરે નહીં કોઈ અને કરે તે જાણે નહીં. એ બહુ સરસ પદ છે, કોઈને આવડે તો તકો. કરે કર્મ સો હિ
કરતારા જો જાણે સો જાણનારા, કરતા સો જ્ઞાતા નહીં કોઈ, જ્ઞાતા સો કરતા નહીં હોય.
હોય જ્ઞાતા છે તો કરતા હોઈ શકે નહીં. અલૌકિક વાતો બધી બહાર વેદાંતની આવી છે, પણ હું કરું હું કરું બસ એક જ વાત છે. શું આ રાગને હું નથી કરતો? રાગ થાય અને હું કરતા રહી જાઉં કે આ રાગ થવાયો થાય છે, એ આત્માથી કરેલો રાગ નથી, માનેલો છે. એ માન્યતામાં છે કે આત્મા રાગને કરે છે, એ માન્યતા એની ખોટી છે. આત્મા જ્ઞાનનો કરતા છે, રાગનો કરતા જ્ઞાનનો કરતા, એ પણ કથનચિત છે. જ્ઞાનનો કરતા સમ્યક જ્ઞાન, આત્મજ્ઞાનનો કરતા પણ કથનચિત છે, સર્વથા કરતા નથી. કેમ કે જ્ઞાન પણ થવાયો થાય છે. આત્મા આત્મજ્ઞાન તો કરતા નથી તો રાગને તો ક્યાંથી કરે? વાત આવી જરા ભલે આવી આ ચલો છે. હજુ મેં તો કહ્યું કે સુખ તો સમજવા જેવું છે. એને ખરેખર મૂળ વાત સાંભળવા મળતી નથી. ફૂટી ગયા. આટલી ક્રિયા કરો ને આટલી મંદિર બંધાવો ને આટલી યાત્રા કરો ને એ તો ધર્મ થઈ ગયો. ફળિયા હોય તો ઉપવાસ કરો, પૈસા વાળા હોય તો જ્ઞાન આપો, શરીરના ફળિયા હોય તો ઉપવાસ કરો તો ધર્મ થાય, અને પૈસા વાળા હોય તો પૈસા આપીએ તો ધર્મ થાય, રામમાં ધર્મ થતો હોય તો શુભ ભાવ થાય તો કોઈ બંધા એને પછી એના ફળમાં દુઃખ ભોગવે. શું કહ્યું? કુલનું ફળ પણ દુઃખ ને પાપનું ફળ પણ દુઃખ છે. ટોડાની પેઢીને સોનાની પેઢી, હાય હાય આટલી વાત કરશો તો કોઈ કુલ નહીં કરે. કુલ નહીં કરે તો ધરમ કરશે, એમાં તને કોણ કહે? કુલ નહીં કરે તો ધરમ કરશે તો સુખી થશે. ધર્મ એટલે આત્માનું જ્ઞાન, આત્માનું સિદ્ધાંત, આત્માનું આચરણ, સમ્યક જ્ઞાન ચાર પ્રાણી મોક્ષ માર્ગ. કુલને છોડશે તો ધર્મ ગ્રહણ કરશે, કોઈને છોડીને ક્યાંય પાપને ગ્રહણ કરવાની જાય કોઈ? એ કઈ જૈન દર્શનમાં એવો ઉપદેશ ન હોય કે કોઈ છોડીને પાપ કરો, એવો ઉપદેશ હોય? અરે પ્રભુ, મૂળ વાત આત્મા શું છે, આત્માની શક્તિઓ શું છે, આત્મા શું કરે ને શું ન કરે, એ ઊંડાણથી એને ઊંડી મીમાંસા કરી નથી, ઊંડાણથી વિચારણા કરતો નથી. અહીંયા કહે છે કે કર્મ ફળ ચેતના એમ બે પ્રકારે અજ્ઞાન ચેતના છે, તે સમર્થ અજ્ઞાન ચેતનાના સંસાર, અજ્ઞાન ચેતના સંસારનું બીજ છે, એ વિખ્યાત છે અજ્ઞાન ચેતના. કારણ કે સંસારનું બીજ જે આઠ પ્રકારનું કર્મ નિમિત્ત રૂપે ઉપાદાન રૂપે અશુદ્ધ પર્યાય નિમિત્ત રૂપે કર્મ સંસારનું કારણ, તેનું તે અજ્ઞાન ચેતના બીજ છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી નવા નવા કર્મો બંધાયા કરે છે, શરીર મળ્યા કરે છે, ચાર ગતિમાં રેખ્યા કરે છે. અર્થાત એનાથી કર્મ બંધાય છે, અજ્ઞાન ચેતનાથી, રાગાથી. રાગ કર્મને બાંધતું નથી. રાગ નિમિત્તપણે હોય છે ત્યારે કર્મનો સકાળ બંધાવવાનો છે, એટલે બંધાય છે એના કારણે ને એના કાળે. જળ કર્મ જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદની ગુણની આયુ નામ ગોત્રને અંતરા કર્મ અનંત પ્રકારના દેવામુખી આઠ દેવામુખી કોઈની હણાય તો તે પાંચ કર્મને કોણ બાંધે છે કે અહીંયા રાગ થાય છે અને રાગનો સકાળ છે. અજ્ઞાનીને રાગનો સકાળ છે, રાગમાં આત્મબુદ્ધિ કરે છે ત્યારે વાંક કર્મ બંધાવવાનો સકાળ છે. કોઈ કોઈને બાંધતું નથી, કોઈ કોઈ બે વચ્ચે કરતા કર્મ સંબંધ નથી. આનું નિમિત્ત અને ઓલી નૈમિત્તિક નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને કરતા કર્મનો વ્યવહાર કરવામાં આવે છે. એ અજ્ઞાની એવો વ્યવહાર કરે છે કે આત્મા કર્મને બાંધે છે, ભોગવે છે. રામ આ સુધી કોઈ કર્મ બાંધતું હોય બંધાય છે, બાંધનાર નથી. આત્મા તો એમાં નિમિત્ત નથી, આત્માનું જ્ઞાન એમાં નિમિત્ત નથી, પણ આત્માનું અજાણતું અજ્ઞાન એ એમાં નિમિત્ત કારણ પડે છે. એના ઉપાદાનથી કર્મ બંધાય છે. નિમિત્ત કારણ અજ્ઞાનીનો રાગ છે, એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. એટલો વ્યવહાર છે અજ્ઞાન ભાવમાં. કર્મને બાંધતો નથી, કર્મને બાંધે તો પોતે જડ થઈ જાય. એને કરે તો એમાં વ્યાપી જાય, ત્યારે કરે એમાં ફેલાઈ જાય ચેતન કર્મમાં જડમાં. જાય પોતાનું સંક્ષેત્ર છોડીને જાયની ત્રણ કાળમાં આ તત્વજ્ઞાન વિના ભેદ જ્ઞાન નથી, ને ભેદ જ્ઞાન વિના અંત નહીં આવે સંસારનો. આ કારણ કે સંસ્થેનું અર્જના ચેતના બી છે માટે મોક્ષાર્થી પૂછે આત્માથી જીવોએ અજ્ઞાન ચેતનાનો પ્રલય કરવા માટે પ્રલય હો થોડો લય કરો ને થોડું રાખો એમ નહીં, પ્રલય વિશેષ કરીને ના શાયરની ધ્વનિ છે. પંચમ કાળમાં ક્ષય થતો નથી, પણ એવો ઉપસર્ગક્ષોપક્ષમ થાય કે અલ્પકાળમાં ક્ષય થાય થાય ને થાય. મોક્ષાર્થી પુરુષે પુરુષે સ્ત્રી પુરુષ જ નહીં, આત્મા સ્ત્રી પણ પુરુષ કહેવાય. પુરુષ એટલે વીર નામની આત્મામાં શક્તિ છે. આ તો ચામડા છે, સ્ત્રીનું ચામડું કે પુરુષનું ચામડું ચામડા છે, પોતળા છે. કઈ પુરુષ નથી, પુરુષ ચેતન જળ અડધો તંત્ર વિરાજમાન ભગવાન આત્મા અનંત વીર્યનો શક્તિનો પેટ આત્મા છે, એને પુરુષ કહેવા. એ મોક્ષાર્થી પુરુષે અજ્ઞાન ચેતનાનો પ્રલય કરવા માટે આ પ્રલય નથી અનિમતમાં હતું કે આનો પ્રલય થઈ જશે હવે સંસારનો. અરે એ પ્રલય નહીં ભાઈ, આ પ્રલય છે અંદરમાં. અજ્ઞાન નો પ્રલય, મોહનો પ્રલય, મમતાનો પ્રલય, પ્રલય કરવા માટે સકળ કર્મના સંન્યાસની એટલે ત્યાગની ભાવનાને આ કર્મ એટલે ભાવ, કર્મ એટલે મમત્વનો ભાવ, મોહ ભાવ, એનો ત્યાગ કરવાની ભાવના પણ ગ્રહણપૂર્વક ત્યાગ થાય. જૈન દર્શનમાં ત્યાગ તો છે પણ ગ્રહણપૂર્વક ત્યાગની વિધિ છે. આનો ત્યાગ કરવો, આ છોડો, આ છોડો, આ છોડો, બરાબર છે, પણ છોડવાનો કયો છો, પણ ગ્રહવાનો શું? આ પૈસાને ત્યાગ કરો, શાકમાં જઈને પૈસા છોડી દો, પણ શાક લીધા વિના વાડીઓ પૈસા ના આપે. શાકનું ગ્રહણ ને પૈસાનો ત્યાગ, આવો વ્યવહાર છે સમાજમાં. હવે અહીંયા તો લોકોતરમાં બીજી વાત છે કે જ્ઞાનનું ગ્રહણ ને અજ્ઞાનનો ત્યાગ, ગ્રહણ પૂર્વક ત્યાગની વિધિ છે. ત્યાગ ધર્મ છે કે નહીં? આ સોમગઢના સંતે કઈ ત્યાગની વાત કરી છે કે નહીં? કે હા, એણે જે ત્યાગની વાત કરી છે એ તે સાંભળી પણ નથી કે ત્યાગ તો ફેરો નથી. જ્ઞાન પ્રત્યાખ્યાન છે. જે જ્ઞાન બહિરું હતું એ જ્ઞાન અભિમુખ થઈને જ્યાં આત્માના દર્શન કરે છે ત્યાં અજ્ઞાનનો અભાવ થઈ ગયો, એને અજ્ઞાનનો ત્યાગ કર્યો કહેવામાં આવે છે. જ્ઞાનના ગ્રહણપૂર્વક અજ્ઞાનનો ત્યાગ, સમય પ્રશ્નના ગ્રહણપૂર્વક વિખ્યાતોનો ત્યાગ. જેટલી માત્રામાં વિતરાગ ભાવ પ્રગટ થાય એટલી માત્રામાં આશ્રવ ઘટે 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 ને જેમ જેમ આત્મા વિજ્ઞાનગત સ્વભાવ થતો જાય છે તેમ તેમ તે આત્મા આશ્રવથી નિવૃત્ત છે. આ ત્યાગ જ્ઞાન ત્યાગની વિધિ છે. માટે મોક્ષાર્થી પુરુષે બહારના ત્યાગમાં ચડી ગયા. હવે બહારનું તો એને ગ્રહણે કર્યું નથી, કપડા તો એને રહ્યા નથી, કપડા છોડે કોણ? આહારને તો ગ્રહણ કર્યું નથી, આહારને છોડે કોણ? હા, રાગને ગ્રહણ કર્યો છે તો વિતરાગ ભાવ દ્વારા રાગનો ત્યાગ થાય છે, એ હકીકત છે. એના દ્રવ્યગુણ પર્યાયમાં નથી, પર બધા એને શું છોડવા? એની પર્યાયમાં અજ્ઞાન થયું હોય તો જ્ઞાન થતા અજ્ઞાન લઈ પામે એટલો ગ્રહણ ત્યાગનો પર્યાયમાં વ્યવહાર છે. દ્રવ્યમાં તો ગ્રહણ ત્યાગથી પરમાત્મા શૂન્ય છે. આત્મા રાગને ગ્રહતોય નથી ને આત્મા રાગને છોડતોય નથી. તો ગ્રહવું ને છોડવું એ પર્યાયમાં છે. જ્ઞાનની પ્રગટતા થાય ત્યારે અજ્ઞાન દૂર થઈ જાય. તો જ્ઞાન પ્રત્યાખ્યાન, જ્ઞાને અજ્ઞાનનો ત્યાગ કર્યો એ પણ નામ માત્ર છે. આ એ કાળે વખત નહોતો ઉત્પન્ન થવાનો, રાગ ઉત્પન્ન થવાનો નહોતો. અહીંયા જ્ઞાનની ઉત્પત્તિનો સકાળ, એનું ન ઉત્પન્ન થવાનો કાળ. અહીંયા જ્ઞાન પ્રગટ થયું તો રાગને છોડ્યો અને રાગ ઉત્પન્ન જ થવાનો હતો. ભગવાન મહાવીર નો ઉપદેશ છે સૂક્ષ્મ બોધ નો અભિલાષી થા, સૂક્ષ્મ બોધ નો અભિલાષા થા. કેમ કે આત્મા પોતે સૂક્ષ્મ છે. માટે મોક્ષાર્થી પુરુષે અજ્ઞાન ચેતનાનો એટલે મિથ્યાદર્શ, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર એનો પ્રલય કરવા માટે સકળ કર્મના સંન્યાસની ત્યાગની ભાવનાને તથા સકળ કર્મ ફળના સંન્યાસની ભાવનાને નચાવવી એટલે આત્મસન્મુખ થઈ અને એ ભાવને ટાળવા, ટળે છે એને ટાળવા એમ કહેવામાં આવે છે. ટળે છે ના સકાળે ટળે છે આત્મા, એને ટાળવો ટાળવા જાય તો કરતા બુદ્ધિ ટળે છે. એની સામે જોતો નથી, વ્યયની સામે ન જોવે, ધ્રુવની સામે જોતા એ વ્યય થઈ જાય અને સમ્યક ઉત્પાદ થાય. વિખ્યાતનો વ્યય સમ્યક કૃષ્ણનો ઉત્પાદ, ધ્રુવનું અવલંબન, કર્મ ફળના સંન્યાસની ભાવ નચાવતી એટલે એ પ્રમાણ અનુભવ કરો. સ્વભાવ તેવી ભગવતી જ્ઞાન ચેતનાને એકને સદા ઉજાવી. આ જ્ઞાન ચેતના ભગવતી છે. એ જ્ઞાન આત્માને જાણે તન્મય થઈને અને એ વખતે આનંદ આવે અતિન્દ્રિય એને પરમાત્મા જ્ઞાન ચેતના કહે છે. રાગને હું કરું છું એવી મિથ્યા બુદ્ધિ હોય એને અજ્ઞાન ચેતના કહેવામાં આવે છે. ભગવતી જ્ઞાન ચેતનાને આત્મસન્મુખ થયેલા જ્ઞાનના પર્યાયને એકને સદા નચાવવી એટલે જ્ઞાન રૂપે, દર્શન રૂપે, ચારિત્ર રૂપે પ્રણમવું. એમ જો એ ગાથા પૂરી થઈ, હવે થોડો ટાઈમ છે, હજી તો 73 ગાથા લઈએ. 73 કરતા કર્મથી કાર્ય ગાથા છે. આ કરતા કર્મથી ગાથા 73 એનું મથાળુંમાં દેશા કરે ભગવાન કે આ ગાથામાં શું કહેવામાં આવશે એનો ઇશારો કરે છે. હવે શિષ્ય પૂછે છે કે કઈ વિધિથી, કઈ રીતથી આ આત્મા આશ્રવોથી નિવૃત્તે. આશ્રવોના 4 પ્રકાર, વિચાર, અવળ, કષાય ને યોગ, એ ક્રમે ક્રમે જા, એ કાલે 4નો ક્ષય ન થાય. આશ્રવો એટલે મલિન ભાવો, અપવિત્ર પરિણામ, અને જે ભાવથી નવા કર્મનું આવાગમન થાય એવા નિમિત્ત કારણને આશ્રવ કહે છે. એમ વાણમાં કાકોડું પડે તો પાણી અંદરમાં આવવા માંડે ને, પાણી આવવા માંડે. હા, એમ જ્યાં સુધી સ્વભાવને ભૂલીને પરને પોતાનું માને ત્યાં સુધી તેને મિથ્યાત્વનો આશ્રવ ઉત્પન્ન થાય છે. તો એ આશ્રવનો ક્ષય કેમ થાય, એની વિધિ શું, દુઃખનો નાશ કેમ થાય, એમ શિષ્યનો પ્રશ્ન છે. કે વર્તમાનમાં રાગ છે, દુઃખ છે, વાત સાચી, પણ એની નિવૃત્તિ કેમ થાય એ હું જાણતો નથી, કૃપા કરીને મને ઉપાય બતાવો, શિષ્યનો પ્રશ્ન છે. તેના અંતર ગાથા કહે છે. ગાથા બોલો. હું એમ
થઈ શકે નહીં.
એની જાત જુદી છે, ઉપરને જાણતો જ નથી, ત્યારે પરમેશ્વરનો ઉપયોગ બંધ થઈ જાય છે અને એ ઉપયોગ જ્યાંથી વ્યાપક થઈને અંદરમાં આવે છે ત્યારે ભગવાનના દર્શન થાય છે. પ્રત્યક્ષ અખંડ, ખંડ નથી, કટકા નથી, ગુણભેદ નથી, અખંડ છે. અનંત ચિન્ માત્ર, અનંત જ્ઞાન, જ્ઞાન સામર્થ્ય, અનંત અનંત વેદ સામર્થ્ય ભરેલો આત્મા છે. એવી જ્યોતિ, રાગમાં અંધકાર છે, જ્ઞાનમાં પ્રકાશ છે, જ્ઞાન પ્રકાશમય છે, રાગ આંધળો છે, આંધળાને ભરોસે આવેલો છે, ખાઈમાં જ્યારે બીજી કઈ નડે આંગળાને ભરોસે હાલે, આંગળો તો રસ્તો તો દેખતો નથી, રસ્તો જાણ્યો છે, આવું જાણું છું, હાલે છે આંગળો, મારો ખુંબે પર આશ્રય બીજો આંગળો લાઈન થઈ ગઈ આંગળાની, એમાં જરા ખાઈ આવી પગલું ફેરું આંગળો અંદર તો બધા હતા ડૂબે, હા પોતે ડૂબે બીજાને ડૂબાડે, એને કૂદે કુકુરને શાસ્ત્ર કહેવામાં આવે છે. સમજાણું કઈ? અનંત ચિન્ માત્ર, અનંત અનંત જ્ઞાનનું સામર્થ ભરેલું છે આત્મામાં. એ જ્ઞાનથી ભરેલો છે અને રાગથી ખાલી છે આત્મા. આત્મા રાગ નથી, એમાં જગા જ નથી રાગને જવાની. અનંત ગુણથી વિરાજમાન પ્રભુ વિભુ આત્મા છે અંદરમાં શક્તિ નહીં. રાગ તો બહાર થાય છે, બહિ તત્વ છે, અંત તત્વ નથી. ચિન્હ માત્ર જોતી અનાદિ અનંત, અનાદિનો છે અને અનંત કાળ પણ એવો ને એવો રહેશે, એમાં કઈ ઘટવા થતી નિગોધમાં એવો અને સિદ્ધમાં પણ એવો. જો નિગોધ મે સોહી મુજબે સોહી મોક્ષ મંજાર, નિશ્ચય કછુ ભેદ નાહી, ભેદ દિને સંસાર. અરીને શું કહ્યું? જો નિગોધ મે સોહી મુજબે સોહી મોક્ષ મંજાર, નિશ્ચય ભેદ કછુ નાહી, ભેદ ગિને સંસાર. પર્યાય ઉપર નજર કરો તો તફાવત લાગે છે. એ ત્રણેયની પર્યાયને ગૌણ કરીને એના સામાન્યને જોય તો ત્રણેય સરખા છે. આ રજકણ કે રીધિ વૈમાનિક, દેવને સર્વે જાણ્યા એ ઉદગલ સ્વભાવ. જો રજકણ અને દેવની રીધિ એ પર્યાય ઉપર અમારી નજર નથી, જ્ઞાની નજર સામાન્ય ઉપર હોય છે. અમને તો કાંઈ તફાવત લાગતો નથી. સ્વર્ગના રચન હોય, ક્યાંયની દુર્વૃત્તિ હોય, અમને કાંઈ તફાવત નથી. પર્યાયમાં ફેર ભલે હો, પર્યાયને ગૌણ કરીને ત્રણેયના સામાન્યને જો, નિગોદમાં રહેલો ભગવાન, અહીંયા રહેલો ભગવાન અને સિદ્ધથી પર્યાયમાં રહેલો પણ ભગવાન, ત્રણેય સમકક્ષી પરિપૂર્ણ પરમાત્મા છે. એમ જો આત્માને જાણે તો પર્યાય ચટી છૂટી જાય, વિષમબુદ્ધિ છૂટી અને સામ્ય પરિણામ પ્રગટ થાય. સામાન્યને જાણે તો સામ્ય પરિણામ થાય, વિતરાગી છે. વિશેષને જોઈએ આ પર્યાય છે, આ પર્યાય છે. સોનીને ત્યાં બેનો દાગીનો લેવા જાય તો એ ઘાટ ઉપર નજર કરે અને સોનીની નજર સોના ઉપર છે. એમાં એવો બનાવ બેનો, એક સો મીટર પ્રમાણે વિચારો કે બેન તમે આ ઘાટ પાસ કરો છો, હું તો આવીશ તમને, પણ આ 18 વાળું સોનું છે, 18 કેરેટ, અને આ જે છે એ 22 કેરેટ છે. વેચવા આવશો ને ત્યારે જો 22 કેરેટ પર રહેશો તો પૈસા હારા આવશે, નામાં બચાવો જાઓ. અમને કે સોનાની જરૂર નથી, અમને તો ઘાટ પસંદ પડે એની મળો તો જો 18 કેરેટ લઈ જાવ સોનું. થોડા દિવસ પછી ઘાટ બદલા ગાંઠવાનું બિલ, એ બિલ સાચું પણ 18 કેરેટના ભાવ પ્રમાણે આપશો, 22 કેરેટનો ભાવ નથી. પણ ગ્રાહકની નજર ઘાટ ઉપર અને સોનીની નજર સોના ઉપર છે, એમ અજ્ઞાની નજર પર્યાય ઉપર છે, જ્ઞાની નજર દ્રવ્ય ઉપર પડી છે. હું તો પૂર્ણાનંદનો નાથ કૃત્ય કૃત્ય છું, કઈ કરવા કરવાનું મારા સ્વભાવમાં જાણવું છે પણ કરવું નથી ત્યાં તો અંદર દ્રષ્ટિ થઈને અનુભવ થા. અનાદિનંદ નિત્ય ઉદય રૂપ હંમેશા છે છે ને
છે.
સૂર્ય તો ઉદય પામે ને અસ્ત થાય, પણ આત્માનો ઉદય ન થાય ને અસ્ત પણ ન થાય. નિત્ય ઉદય પર્યાય ઉત્પન્ન થાય ને નાશ થાય, પણ દ્રવ્ય ઉત્પન્ન થતું નથી માટે નાશ પણ થતો નથી. વિજ્ઞાન સ્વભાવના લીધે હું એક છું, અનેક રૂપ મારા નથી. નવ પર્યાય રૂપે હું નથી, નવ પર્યાયમાં રહેલો સામાન્ય અન્વય રૂપ છે છે ને. પરિણામ પલટે પણ દ્રવ્ય પલટતો, પરિણામ પલટે પણ સોનું તેનું તે, સોનું ન પલટે એમ જે ન પલટે એના ઉપર દ્રષ્ટિ દેતા દ્રષ્ટિ સ્થિર થઈ જાય છે, અને પલટતા પરિણામ ઉપર ઉપયોગ ઉપર મૂકે તો ચંચળતા આવે છે, સ્થિરતા નહીં થાય. એકાગ્રતા વિના ધ્યાન ન થાય, ધ્યાન વિના સમય પ્રસન્ન ન થાય.
આપણે પરિણામ ભાવની વાત કરી હતી સવારે. પરિણામ ભાવમાં એક એવો જ ભાવ થતી હોય, પર્યાય વગરનો ભાવ થયો.
આ પારનામી ભાવ જે છે એ પારનામી ભાવના બે પ્રકાર છે. પારનામી ભાવના ત્રણ પ્રકાર, જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ, એમ ત્રણ પ્રકાર પારનામી ભાવના છે. હવે એ પારનામી ભાવના જે ત્રણ પ્રકાર કયા? આગમમાં જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. હવે જીવત્વમાં પણ એક નિશ્ચય જીવત્વ અને એક વ્યવહાર જીવત્વ, બે પારનામી છે. નિશ્ચય જીવત્વ કોને કહેવાય? કે જે ચેતના પ્રાણથી જીવે છે અનાદિ અનંત સામાન્ય સામાન્ય, એ નિશ્ચય પારણામિક ભાવ. અને દસ પ્રકારના જે પ્રાણ છે ને, પાંચ ઇન્દ્રિય, એ વ્યવહારિક ભાવ છે, એ પર્યાચિગ્નિનો પારણામિક છે. ભવે તો અભવે તો પર્યાચિગ્નિનો પારણામિક યોગ્યતા, ભવી ન ભવી એ યોગ્યતા, અને દસ પ્રકારના પ્રાણ એ ત્રણેય પર્યાચિગ્નિનો પારણામિક ભાવ છે. અને એમાં છુપાયેલો જે આત્મા છે, જીવમાં જીવ રહેલો છે, એ સામાન્ય જીવ, એ શુદ્ધ પારનામિક ભાવ છે, એ ઉપાધિ છે. આ દસ પ્રાણ વાળો જીવ પારનામિક ઉપાધિ નથી, ભવ્ય તો અભવ્ય તો ઉપાધિ નથી, પણ શુદ્ધ પારનામિક ભાવ એ ઉપાધિ છે અને બધાની પાસે છે.
શુદ્ધ પારણામિક ભાવ અને જ્ઞાયિક ભાવ એક જ છે?
એક જ. પણ પાંચ ભાવ જ્યારે થઈ ને પાંચ ભાવ, ત્યારે ચાર ભાવ જુદા અને પારનામિક ભાવ જુદા, અને જ્ઞાયક ભાવ તો આત્મા જ છે, અને જ્ઞાયક નું લક્ષણ પારનામિક ભાવ છે.
પારણામિક ભાવ ની પર્યાય નહીં,
પર્યાય નહીં. પારનામિક ભાવ ને પર્યાય ન હોય, એ દ્રવ્ય છે, સામાન્ય એ નિષ્ક્રિય છે. નિષ્ક્રિય શુદ્ધ પારનામિક ભાવ છે, નિષ્ક્રિય શુદ્ધ પારનામિક પારનામિક ભાવ. કે કોઈને કર્મની ઉદય ઉપશમની અપેક્ષા નથી, નિષ્ક્રિય છે, એને પર્યાય ન હોય. અને પર્યાય જે થાય છે એને ચાર ભાવમાં કહેવાય, ઉદય, ઉત્સવ અને શોકશમ. પારનામિક પર્યાય નિષ્ક્રિય છે. પરમાત્મા ધ્રુવ છે, ધ્રુવ ધ્યેય છે, ધ્યાન